તારીખ 15/9/1990 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 508 અને 509 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 210.
ત્યાં સુધી વાંચ્યું છે, મને એમ ખ્યાલ છે. 410 પાને પહેલો પેરેગ્રાફ પૂરો થયો છે એવો ખ્યાલ છે. પહેલેથી 500
508
પાનું 409 પુત્ર 508માં ઉપર એમ કહ્યું કે ઉપાધિનો પ્રસંગ એટલે કે વ્યવસાયનો પ્રસંગ જો લંબાઈ જાય અને એ રીતે આ મનુષ્ય આયુ અને મનુષ્ય દેહમાં ઘણો સમય ચાલ્યા કરે તો તેમાં મારો અત્યંત પ્રમાદ છે એવું થાય છે, એવું લાગે છે. તેથી શીઘ્રપણે આ બાહ્ય પ્રવૃત્તિ છોડીને વિશેષ આત્મસ્થિરતામાં અપ્રમાદ ભાવે આવવું જોઈએ એમ એમના પુરુષાર્થમાંથી એ અવાજ છૂટે છે. એ પુરુષાર્થનો અવાજ છે. જેમ આત્માનો અવાજ એમ કહે છે એમ આત્માના પુરુષાર્થનો આ અવાજ છે કે ભલે જ્ઞાન દશા વર્તે છે, સમાધિ દશા વર્તે છે, તો પણ આ જ સ્થિતિએ ચાલુ રહેવું એ યોગ્ય નથી. એ રીતે કાળ પસાર થાય તે યોગ્ય નથી. કદાપી તેમ નહીં તો પણ, કદાપી એટલે ધારો કે એમાં કોઈ ખાસ મોટી હરકત નથી. જ્ઞાન દશા હોવાને લીધે, સમાધિ દશા વર્તતી હોવાને લીધે મોટી હરકત નથી. તો પણ આ સંસારને વિશે કોઈ પ્રકાર રુચિ યોગ્ય જણાતો નથી. કોઈ પ્રકાર, કોઈ પ્રસંગ, કોઈ વાત, કોઈ સ્થિતિ આત્માને રુચિ થાય એવી તો જણાતી નથી, લાગતી નથી. પ્રત્યક્ષ રસરહિત એવું સંસારનું સ્વરૂપ દેખાય છે, ક્યાંય અમને રસ પડે એવું દેખાતું નથી. જેમ કોઈ અજાણ્યા જંગલમાં જઈ ચડે, જઈ પડે અને ત્યાં જંગલી માણસોની વચ્ચે એને રહેવાનો પ્રસંગ થાય, એને કેટલો રસ આવે. કોઈ ઓળખીતા નથી, કોઈ પોતાને યોગ્ય એટલે બરાબર નથી, કોઈ રીતભાત રીત રિવાજ, કોઈ પોતાની કોટીના પોતાની કક્ષાના ઉચિત દેખાતા નથી, એને કેટલો રસ આવે. એમ અહીંયા જ્ઞાનીને પણ પોતાને યોગ્ય કોઈ વાત સંસારમાં દેખાતી નથી. ન તો એની આજુબાજુના કુટુંબીજનો કે બીજા સ્નેહી સગાઓ કે બજારમાં જેની સાથે સંબંધ હોય એમાં પોતાની વિચારધારાને મેળ ખાય એવું કોઈ દેખાતો નથી. એટલે અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા માણસોની વચ્ચે જેમ માણસને રસ ન આવે એવી એમની સ્થિતિ છે. પછી એમાં શું રોકાવવું એમ કહે છે. જ્યારે આવી સ્થિતિ છે તો પછી એમાં શું રોકાઈ જવું ને કેમ રોકાવવું. તેને વિશે જરૂર સદવિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં, થોડી પણ રુચિ થાય. જો સદવિચાર હોય, આત્મહિતનો વિચાર હોય, તો થોડી પણ રુચિ થાય એવો આ સંસાર તો દેખાતો નથી. સંસારનો પ્રસંગ કે વર્તમાન સંયોગો જરા પણ થોડી રુચિ થાય એવું દેખાતું નથી. જરૂર એ જ પરિસ્થિતિ છે એવો નિશ્ચય વર્તે છે, અને એ પ્રત્યક્ષ છે એટલે એવો નિશ્ચય વર્તે છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે, અને એ સંસારમાં પ્રીતિ કરવી, સંસારનો મના મનુષ્યો સાથે સંગમાં રહેવું, એ તો એક આત્માને ભયનું સ્થાન છે. અધોગતિનું નિમિત્ત થતું હોવાથી એને ભયનું સ્થાન ગણવામાં આવે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી. હવે ભયરૂપ શા માટે, કયા કારણથી લાગે છે, કયા હેતુથી લાગે છે? કે ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખીને વર્તણૂક થાય છે. પોતાના ભગવાન આત્માને ગૌણ કરવો પડે છે. શુદ્ધ જ્ઞાન જેનો દેહ છે, ખરેખર તો આત્માને આ જડ દેહ નથી, પણ શુદ્ધ જ્ઞાન એ એનો દેહ છે. હવે એના બદલે આ દૈહિક કાર્યો, દૈહિક સંબંધીઓ, એની મુખ્યતામાં આખો આત્મા ગૌણ કરવો પડે છે. તેથી મોટો ત્રાસ વર્તે છે, એ પ્રકારમાં આવવું પડે છે, એ બહુ મોટો અમને ત્રાસ લાગે છે. આ એક જ્ઞાનીની અંતરંગ દશા છે કે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને, પરમપદને, પરમેશ્વર પદને, સર્વોત્કૃષ્ટ પદને, એને ગૌણ કરી અને સામાન્ય પ્રસંગો, સામાન્ય વાતો અને સામાન્ય જીવો સાથે એની મુખ્યતામાં સમય પસાર થઈ જાય, એને ઉપયોગ દેતા સમય પસાર થઈ જાય, ત્રાસ લાગે છે. સુગાનીજી તો એમ કહેતા કે એક વિકલ્પ પણ ઉત્પન્ન થાય છે, અન્ય પદાર્થને અનુલક્ષીને ઉત્પન્ન થાય છે, અને એ એક વિકલ્પ પરમેશ્વર પદને ફાંસી આપવા જેવું છે. ગુનેગારને ફાંસી અપાય ને તોય માણસ જોઈ ન શકે. કોમળ હૃદયવાળો માણસ હોય, કઠોર હૃદયની વાત જુદી છે, પણ કોમળ હૃદયવાળો માણસ હોય તો ગુનેગાર હોય ને, ખૂન કર્યું હોય, એને ફાંસી આપે ને તો જોઈ ન શકે. ત્યારે નિર્દોષને કોઈ ફાંસી આપે તો કેવું લાગે? અરે રાતે થાય કે નહીં? ત્યાં આ તો નિર્દોષ પરમાત્મા છે, અને નિર્દોષની જ પરમાત્મા છે, પાછા બીજા પરમાત્મા નથી. એને એક વિકલ્પ પણ ફાંસી છે એટલે એનો ત્રાસ છે. આ ત્રાસનું આ કારણ છે મૂળમાં. શું કે એ બહુ મોટો ત્રાસ, મોટો ત્રાસ વર્તે છે. ત્રાસ વર્તે છે એમ નહીં, પણ મોટો ત્રાસ વર્તે છે. અને તેથી નિત્ય છૂટવાનો લક્ષ્ય રહે છે. આ જંજાળથી છૂટું છૂટું થઈ ગયું છે. આ એક અવતારી છે ને, એ જોર આવું આવે છે અંદરથી કે નિત્ય છૂટવાનો લક્ષ્ય રહે છે, તથાપિ હજુ તો અંતરાય સંભવે છે. એ છૂટા થવા માટે અંતરાય નજર સામે દેખાય છે. એ અંતરાય પણ પોતાના પૂર્વ અપરાધ ભાવથી ઊભો કરેલો પોતે જ અંતરાય છે, એનું એને પોતાને જ્ઞાન વર્તે છે. એટલે એ રીતે સમાધાન કરે છે કે એમાં કોઈ બીજાનો દોષ નથી. અત્યારે અંતરાય છે એમાં અત્યારે જે આજુબાજુના સંયોગોવાળાનો દોષ નથી, દોષ તો મારો પોતાનો છે. તથાપિ હજુ તો તે અંતરાય સંભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે, અને એ લોકોનું બંધન પણ રહ્યા કરે છે. તેમજ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પોથી અને એ જ પ્રકારના અનેક વિકલ્પોથી આ સંસારની વિશે પરાણે સ્થિતિ છે. ખારો લાગેલો એવો જે આ સંસાર એને વિશે પરાણે સ્થિતિ છે. સજા ભોગવું છું એમ કહે છે. પૂર્વકર્મને સજા ભોગવું છું, પૂર્વે કરેલા અપરાધને સજા ભોગવું છું. તો એ સજા ભોગવવામાં રુચિ કેમ હોય? સજા ભોગવનારને સજા ભોગવવામાં રુચિ થાય, સારું થયું જેલ પડી, એ પ્રશ્ન નથી. એવી સ્થિતિમાં એ વર્તમાન પરિણમનમાં કેટલો કાળ પસાર કરે છે. એકાદ વર્ષમાં તો છૂટી જવાના છે, પણ છતાં એ આટલું અંદરથી જોર આવે છે, પરિસ્થિતિમાં આટલું જોર આવે છે. તમે કેટલાક પ્રશ્નો લખો છો, સૌભાગ્યભાઈનો પત્ર છે ને, એને તમે કેટલાક પ્રશ્નો લખો છો તે ઉત્તર યોગ્ય હોય છે, એટલે ઉત્તર આપવા યોગ્ય હોય છે, કે તમને ખરેખર ઉત્તર આપવો જોઈએ એવા કેટલાક તમારા પ્રશ્નો છે. છતાં તે ઉત્તર ન લખવાનું કારણ ઉપાધિ પ્રસંગનું બળ છે. કામકાજની પ્રવૃત્તિનો ઘેરાવો એટલો છે કે એ પ્રવૃત્તિમાં ઉપયોગ જાય ને તમારા ઉત્તરમાં પણ ઉપયોગ જાય, એ બેને મેળ નથી. એટલે અવકાશ રહેતો નથી કે તમને ઉત્તર આપવા યોગ્ય પ્રશ્નોનો ઉત્તર આપી શકીએ, તથા ઉપર જણાવેલો એવો ચિત્તનો ખેદ રહે છે. થોડોક સમય મળે છે તો ચિત્ત ખેદખીન હોય છે, એટલે પણ તમારા પત્રનો પ્રશ્નનો ઉત્તર આપવા યોગ્ય ચિત્તની સ્થિતિ નથી. એક પ્રવૃત્તિમાં ઉપયોગ છે, એમાંથી થોડી નિવૃત્તિ લઈએ તો એ પ્રવૃત્તિનો પછડાટ જાણે લાગ્યો હોય અને મારનો જેમ દુખાવો આવે એમ એ ખેદ ચાલુ રહે છે, સરવાળે તમારા પ્રશ્નનો ઉત્તર લખી શકતા નથી. એટલે જેવી ચોખ્ખી પોતાની સ્થિતિ છે એનું બયાન કરે છે, સરળપણે જરા પણ આઘું પાછું કર્યા વિના જેવી પરિસ્થિતિ વર્તે છે એ કલમમાં ઉતારી દે છે. એ 508ના પત્રમાં સંસારની અનુકૂળતાઓ વચ્ચે કેવો ત્રાસ ભોગવે છે. પ્રતિકૂળતાઓમાં તો જીવ ત્રાસ ભોગવે, કોઈ પ્રતિકૂળતા આવી પડે, કોઈ પ્રતિકૂળતા થાય ત્યારે તો ત્રાસ લાગે. પણ મુંબઈમાં ધૂમ કમાણી છે એ વખતના કાળની દ્રષ્ટિએ ગણીએ તો પરદેશ સુધીનો મોટો વેપાર ચાલે છે, એ જીવન જીવતા એમને ત્રાસ લાગે છે કે આ તે અમારે લાયક કોઈ વાત નથી, અમારી રુચિનો કોઈ આ વિષય નથી. પૂર્વકર્મને સજા ભોગવવામાં પરાણે પરાણે સજા ભોગવીએ છીએ, એ સ્થિતિ લીધી છે. આ તો મેળવવા જેવો વિષય છે. અનુકૂળતામાં પણ જીવને ઠીક પડે છે, અનુકૂળતામાં જાણે કોઈ વિસામો લેતો હોય, જાણે એના આધારે હવે વાંધો નથી એમ લાગ્યા કરતું હોય. સામાન્ય જીવને તો આ સંસારમાં પરિસ્થિતિ ને કે ચાલો ઠીક થઈ ગયું, આ વખતે 2-5-10 લાખ આવી ગયા સરવૈયામાં વર્ષને અંતે, હવે વાંધો નહીં આવે એમ આધાર બુદ્ધિ ઉત્પન્ન થાય, એની જગ્યાએ એને ત્રાસ લાગે છે પોતાને કે આ કોઈ અમારી રુચિનો વિષય નથી. એનું કારણ એ છે કે નુકસાન દેખાતું નથી, એ શું કરવા ત્રાસ પામે છે કે એક બાજુ સમાધિ અંશ વાળી દશા હોવા છતાં આંશિક ઉપયોગ જાય છે, આંશિક પરિણમન જાય છે, એમાં એને ત્રાસ લાગે છે. અહીંયા આખે આખું જાય છે તો એને નુકસાન નથી દેખાતું, ફેરતો એ મોટો છે. આખું પરિણમન રૂચિથી ડૂબી જાય છે સંયોગોમાં, અને એમાં બહુ મોટું નુકસાન જીવ કરે છે. સ્વભાવથી ઘણો દૂર ચાલ્યો જાય છે, લાખો યોજન દૂર જાય છે. ક્ષેત્રની ઉપમા આપીએ તો નુકસાન દેખાય તો કેવી રીતે ખબર પડે? નુકસાન દેખાવું જોઈએ. બુદ્ધિગમ્ય થાય છે તો અહીંયા નુકસાન થાય એ બુદ્ધિગમ્ય થવું જોઈએ ને. નુકસાન જે કાળે થાય છે એ જ સમયે જો બુદ્ધિગમ્ય થાય તો એનો રસ તૂટ્યા વગર, એ હંસ તૂટ્યા વગર ન રહે. રોકડો વેપાર છે આ, ઉધારીનો વેપાર નથી. ધર્મના કાર્યમાં, ધર્મના પ્રસંગમાં ઉધારીનો વેપાર નથી. ધર્મનું ફળ રોકડું છે, એ જ કાળે તમારી હોંશ તૂટે. પણ જો પોતાને નુકસાન છે એનો ખ્યાલ આવે તો, નુકસાનનો ખ્યાલ નથી તો દોડ્યો જશે નુકસાનની દિશામાં, આગળ ચાલશે. એટલી તીવ્રતા છે દર્શન મોહની, એટલી તીવ્રતા છે કે ફાંસી લાગે છે તો પણ ફાંસીનું દુઃખ દેખાતું નથી. એટલો વિચાર કરે કે અનંતકાળથી અનંત દુઃખ, અનંતકાળ પર્યંત અનંત દુઃખ સહન કરું છું તો પણ મારું ધ્રુવ તત્વ એવું ને એવું છે એમ જ્ઞાની દર્શાવે છે, એમ શ્રી ગુરુ બતાવે છે, તો એની શક્તિ કેટલી, કેટલી શક્તિ એની. જેમ પેલો માર ખાઈ ખાઈને કોઈ થઈ જાય, નિંભર થઈ જાય છે, કહેવાય જાય છે કે નહીં, ને માર પડે તો દેખાય જ નહીં. આ ચોર લોકો છે, મારે એને વારંવાર પકડાય, વારંવાર કસ્ટડીમાં લઈ જાય, વારંવાર મારે. એને ખ્યાલ આવી જાય કે આને ગમે એટલો મારશો નહીં. મારનારને ખ્યાલ આવી જાય કે આને ગમે એટલો મારશો નહીં, આને કાંઈક અસર થવાની નથી, ટેવાઈ ગયો છે. પછી બીજા પ્રયોગ કરવા પડે છે મારવાના છોડીને. તો પછી આ જીવનું પણ એવું છે કે ટેવાઈ ગયો છે, કેટલું દુઃખ ભોગવે છે અને એ કેટલા દુઃખથી ટેવાઈ ગયો છે, એના ઉપરથી પણ શક્તિ ઉપર લક્ષ લેવા જેવું છે કે એની શક્તિ કેટલી સહન કરવાની. એટલી સહન શક્તિ છે એની, એટલી શક્તિથી એવો ને એવો ઊભો છે. જો શક્તિ ઉપર લક્ષ જાય તો એના સ્વરૂપનું બહુમાન આવે, સ્વરૂપનું બહુમાન આવે તો એ શક્તિ અને વર્તમાન પરિસ્થિતિને પરસ્પર એકદમ પ્રતિપક્ષ હોવાથી, વિપક્ષ હોવાથી તરત જ એ પોતે પોતાના સ્વરૂપ શક્તિ બાજુ વળશે, ઓલી બાજુથી વિમુખ થશે. ઠીક સરી વાત છે. મર્મસ્થાન સુધી એનો વાંચી પહોંચવું જોઈએ. ઉપર ઉપરથી બુદ્ધિનો ક્ષયોપશમ વાતને ઝીલે અને એથી ઊંડે એ વાત ન સ્પર્શે તો એને ભૂંસાતા પણ વાર લાગશે. એને એ તો પાણીમાં લીંટો કર્યા જેવી વાત છે. પાણીથી લીંટો કરે, ઉડી જતા કેટલી વાર લાગે કે એક ક્ષણમાં ઉડી જશે. શ્રી સૂર્યપુર સ્થિત શુભવૃત્તિ સંપન્ન સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, લલ્લુજીને સત્સંગ યોગ્ય ગણ્યા છે અહીંયા. એટલે ભાવનાવાળા હતા, આત્મકલ્યાણની ભાવનાવાળા હતા, માટે સત્સંગ યોગ્ય છે. આ ઉપરથી એટલું વિચારણીય છે કે સત્સંગ કરવા યોગ્ય કોણ અને સત્સંગ કરવા યોગ્ય કોણ નહીં. મુમુક્ષુમાં પણ સંસારી જીવ તો કોઈ સત્સંગ કરવા જેવા છેદને કુટુંબ કબીલા સગા વાલા મિત્રો મંડળ સ્નેહી નાત જાત બજારના જે કોઈ છે એ કોઈ સત્સંગ યોગ્ય નથી. મુમુક્ષુમાં પણ જે શુદ્ધ આત્મભાવનાથી આત્મકલ્યાણની ભાવનાથી આવે છે, આત્મકલ્યાણની ભાવના રાખીને બેસે છે સાથે, તે સત્સંગને યોગ્ય છે. એ સિવાય બીજી ભાવનાથી બેસતા હોય તો તે સત્સંગને યોગ્ય નથી, અને એનો સંગ કરવા જતાં સત્સંગ તો નથી પણ એ અસત્સંગ છે અથવા કુસંગ છે, નુકસાનનું નિમિત્ત થઈ પડશે. આટલું થોડું ચેતવા જેવું છે. અને વર્તમાનમાં એ કાળ એ પ્રકારે વિશેષ છે એટલે વિશેષ પ્રકારે એ ચેતવા જેવું છે. આ તો આ ગ્રંથમાંથી એ બધી વાતો નીકળે છે, સત્પુરુષના વચનોમાંથી એ વાતો સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી ભૂલ કરી છે, હવે આ ભૂલ કરીશ નહીં, નહીતર આ વાત સમજ્યા પછી આ સત્પુરુષની આજ્ઞા ઉપર પગ દઈને ચાલવાનું થશે અને એનું નુકસાન મોટું હશે. ઓલા કરતા એ એક અજાણે દોષ કરે અને એક જાણવા મળ્યા પછી દોષ કરે, વધારે અપરાધી થાય છે, મોટો અપરાધ છે. સૂર્ય ઉપર સ્થિત શુભ વૃત્તિ સંપન્ન સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે બહુ સારી ભાવના હતી એમની, અને એટલે એ સ્થાનકવાસીના સાધુ હોવા છતાં અને પોતાથી નાની ઉંમરના એવા ગ્રહસ્થ હોવા છતાં શ્રીમદજી પ્રત્યે અત્યંત ભક્તિથી વર્ત્યા છે. ભક્તિ એમની ઘણી હતી પણ એમાં એક પ્રકાર એવો હતો કે આ ભક્તિ કરવા યોગ્ય છે માટે હું કરું છું, કરવા જેવી લાગે છે માટે કરું છું. એટલે કેટલોક કૃત્રિમતાનો અંશ આવતો હતો તો એ પોતે એને પોતાને થોડું અવલોકન હતું, પાત્રતા એટલી હતી કેટલું અવલોકન હતું, તો એમ લખતા હતા. પછી શ્રીમદજીને એમ લખે છે કે હું આપને અત્યંત ભક્તિથી ઘણા ઘણા વિશેષણોથી આદર કરું છું મારા પત્રોમાં, તો પણ એમાં મારી કેટલી કૃત્રિમતા મને અવશ્ય લાગે છે. એ પાછા લખે પોતાને પોતે સરળતાથી એવું લખે કે હું કેટલી કૃત્રિમતા એમાં મારી થઈ રહી છે, એ મારા ખ્યાલમાં છે, અને જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી સહજ બહુમાન અને સહજ ભક્તિનો પ્રકાર ઉત્પન્ન જ ન હોઈ શકે, ત્યારે એમ ખ્યાલ આવે કે ના સત્પુરુષ તો છે, ઓળખાણ નથી પણ મને વિશ્વાસ છે કે સત્પુરુષ છે, તો કૃત્રિમતા ભક્તિમાં આવ્યા વિના હરિની ભક્તિ કરે, પણ થોડી કૃત્રિમતા એમાં થયા વિના હરિની, એ એમને ખ્યાલ હતો. એટલે હજ સુધીની પાત્રતા હતી કે એ વાત પણ સરળ પરિણામથી બતાવતા હતા, એટલી સરળતા હતી. છતાં શ્રીમદજીને હજી એમની યોગ્યતા ઓછી પડતી હતી એટલે એમ લખતા હતા કે તમારે યોગ વાશિષ્ઠ વાંચવું, ફલાણું વાંચવું, વૈરાગ અને ઉપશમના ગ્રંથો તમે વાંચો. યથા યોગ્ય પૂર્વક વિનંતી કે પત્ર પ્રાપ્ત થયું છે તેની સાથે ત્રણ પ્રશ્નો છૂટા લખ્યા છે તે પણ પ્રાપ્ત થયા છે, એટલે બીજા કાગળમાં લખ્યા છે, છૂટા એટલે છૂટ બીજા કાગળની અંદર જે ત્રણ પ્રશ્નો લખ્યા છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે એટલે પ્રયોજનભૂત છે. એમાં પ્રથમ પ્રશ્ન છે જીવ અને દેહના ભિન્નત્વ અને અભિન્નત્વ સંબંધીનો પ્રશ્ન છે કે જીવ અને કાયા પદાર્થપણે જુદા છે પણ સંબંધપણે સહચારી છે કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે, જ્યાં સુધી પૂર્વકર્મનો દેહથી ભોગવટો કરવાનો હોય ત્યાં સુધી જીવ અને શરીર સંબંધપણે એટલે સંયોગપણે સહચારી એટલે સાથે સાથે વર્તતા જોવામાં આવે છે તો પણ તે પદાર્થપણે તદ્દન જુદા છે. શું કહ્યું? પદાર્થ તો તે બંને જુદા છે એ પહેલાં જ થાય. પદાર્થપણે તો બંને જુદા છે. એક ચૈતન્ય છે, જીવ છે તે ચૈતન્ય પદાર્થ છે, અને દેહ છે તે જળ પરમાણુનો બનેલો પદાર્થ છે. એક પરમાણુ નથી પણ અનેક અસંખ્ય જળ પરમાણુથી એ બનેલો છે. પણ બંનેનો સંબંધ છે, સંબંધ એટલે સંયોગ સંબંધ છે, સ્વભાવ સંબંધ નથી. ગુણ અને ગુણીને જેમ સ્વભાવ સંબંધ છે એવો દેહ અને આત્માને સંબંધ નથી, માત્ર સંયોગે સંબંધ છે. એ પણ ક્યાં સુધી છે? હંમેશને માટે નથી, અનાદિ અનંત નથી. આ દેહ અનાદિથી નથી, આ દેહ અનંતકાળ રહેવાનો પણ સંયોગમાં નથી. જે સંયોગ સંબંધ છે એ સાદી અને શાંત છે, અમુક કાળ પર્યંત, અમુક પિરિયડ પૂરતો છે. કેટલા પિરિયડ પૂરતો છે, કેટલા વખત સુધી છે, કે જ્યાં સુધી પૂર્વકર્મનો ભોગવટો આ દેહ કરીને ભોગવવાનો છે, દેહના માધ્યમથી ભોગવવાનો છે, ત્યાં સુધી એને સંયોગનો સંબંધ છે. જીવનું આયુષ વેદની નામ ગોત્ર અઘાતી ચાર પૂરા થશે, એની સ્થિતિ પૂરી થતાં દેહ છૂટી જશે. ગમે એવો તંદુરસ્ત દેહ હશે તો એ છૂટી જાય. લાલ ચણોઠી જેવો હોય, બગાસું આવે અને એમને મોઢું બંધ થાય નહીં, ખુલી ગયું હોય એ બંધ ન થાય. આવા દાખલા બને છે. શું એવું શરીર હોય લાલ ચણોઠી જેવું, અને બધી બાજુની હરખાઈ હોય, ભપકાદાર મોટરમાં જતો હોય, બગાસું આવે ને એમાં ને એમાં, ડ્રાઈવરને ખબર ન હોય કે ભાઈ બેઠા તા એ ખરેખર નથી, શું ખોખું જ રહી ગયું છે, એવા દાખલા બને છે. એટલે જેવું સ્થિતિ પૂરી થઈ વાત ખલાસ. હા, સ્કૂટર ઉપર. અચ્છા, કારમાં હતા, ગાડીમાં હતા, કારમાં પોતે ડ્રાઇવિંગ કરતા હતા. એ કાર ઉથલી ગઈ હતી, અથવા દેહ છૂટ્યો ને કારનો એક્સિડન્ટ થયો, કે કારનો એક્સિડન્ટ થવાથી દેહ છૂટ્યો, એ વાત કોઈને ખ્યાલમાં, કોઈ સાથે નથી એટલે ખ્યાલમાં નથી આવતો. પણ આયુષ પૂરું થાય તો એની અંદર અમુક કારણ જોઈએ એવી કોઈ પરિસ્થિતિ નથી. કારણ બધા કહેવા માત્ર છે, ત્યાં સ્થિતિ પૂરી થઈ છે, એ ખરેખર વાત છે. શ્રીજીને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કયો છે? ક્ષીર એટલે દૂધ અને નીર એટલે પાણી. જેમ દૂધમાં પાણી નાખે તો દૂધને પાણી દેખાય એક, જેમ જીવને દેહ દેખાય છે એક, એવી રીતે દૂધને પાણી એક દેખાય છે. તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, ભેગા થયેલા સ્પષ્ટ જોવામાં આવે છે, છતાં પરમાર્થે એટલે વાસ્તવિકપણે તે જુદા છે. પાણી નાખ્યું દૂધમાં એટલે પાણીનું દૂધ થઈ ગયું, અને દૂધ વધી ગયું એમ છે નહીં. પાણી પાણી જ રહ્યું છે, દૂધ દૂધ જ રહ્યું છે. પાણીના પરમાણુ દૂધમાં પરિવર્તન પામ્યા નથી. પરમાર્થપણે ભિન્ન છે, વાસ્તવિકપણે બંને ભિન્ન છે. અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે. એ પાણી નાખેલા દૂધને ઉકાળવામાં આવે તો પાણી વરાળ થઈને ઉડી જાય છે, દૂધની વરાળ થતી નથી. પાણીની વરાળ થાય છે, દૂધનો માવો થાય છે, તે બંને જુદા પડે છે. તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. ક્ષીર નીરની જેમ જીવ અને કર્મનો, જીવ અને દેહનો સંબંધ છે. એ ક્ષેત્રાવગાહી. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે, તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર એટલે કર્મના ફળ સ્વરૂપે કોઈ પ્રકારે દેહ છે, દેહ છે એ કર્મના ફળે મળેલો છે, એટલે એને કર્મથી કર્મનું ફળને એને કર્મ કહેવામાં આવે છે. આવો દેહ કેમ કે એવા કર્મ માટે એમ કહેવામાં આવે છે. કેમ આવો દેહ છે કે એવા કર્મ છે માટે એવો દેહ છે, જેવા કર્મ એવો દેહ. અને જીવ ઇન્દ્રિય દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે. ઇન્દ્રિયો મારફત એની પ્રવૃત્તિ જોવામાં આવે છે, જોવાની, જાણવાની, સૂંઘવાની, સ્પર્શવાની, સાંભળવાની, એટલે એ ક્રિયા કરતો હોય એમ જાણી શકાય છે. અને સામાન્યપણે એ જીવ ક્રિયા કરે છે એમ વ્યવહારે બોલાય છે કે આણે ખાધું, આણે પીધું, અને આ જોયું, આને લીધું, આણે દીધું, એ પ્રકારે. પણ જ્ઞાન દર્શાવ્યા વિના જીવ અને કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષામાં આવતું નથી. જો બુદ્ધિમાં આવતું નથી એમ નથી લીધું, વિચારમાં આવતું નથી એમ નથી લેતા. પણ જ્ઞાન દર્શાવ્યા વિના જીવ અને કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષામાં, લાગવામાં, અનુભવમાં આવતું નથી. જે ભાષણ છે એ અનુભવ પ્રધાન જ્ઞાનનો પર્યાય છે. જાણવું એમાં અવશ્ય છે, તો પણ અનુભવ પ્રધાનપણે જાણવું એને ભાષણ કહેવામાં આવે છે. એટલે કે શરીરનો કોઈ પરમાણુ જીવરૂપે થતો નથી, કોઈ પરમાણુ સજીવન થતો નથી, કે જીવનો કોઈ અંશ પરમાણુ રૂપે પરિણમતો નથી, પરમાણુના દ્રવ્યથી, ગુણથી કે પર્યાય રૂપે ક્યાંય પરિણમતો નથી. જ્ઞાન સંસારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. જ્ઞાનનો સંસ્કાર, જ્ઞાનમાં જ્ઞાનનો સંસ્કાર થાય એટલે જ્ઞાનમાં જ્ઞાન છું એવી છાપ પડે. શું જ્ઞાનમાં પોતાના સ્વભાવની મોહર છાપ લાગે એને જ્ઞાન સંસ્કાર કહેવામાં આવે છે. કેવો શબ્દ વાપર્યો છે. કહે છે ને આ બ્રાહ્મણની અંદર યજ્ઞનો પવિત્ર સંસ્કાર એમ કહે છે, એને જનોઈ આપે. જનોઈ છે એ ગુજરાતીમાં અપભ્રંશ થયેલો શબ્દ છે, યનો જ થઈ ગયો છે મૂળ તો. જનોઈ નહીં પણ યજ્ઞ, એને જન જનોઈ થઈ ગયું હું, ખરેખર તો યજ્ઞ, યજ્ઞનો પવિત્ર સંસ્કાર. ત્યારથી એને બ્રાહ્મણ કહે. એ પહેલાં એ બ્રાહ્મણને યોગ્ય એની ક્રિયાઓ ન કરે તો એ બાળકને કોઈ બાદ નથી ગણવામાં આવતો. પણ એની અમુક ઉંમર થાય, આ બટુક ઉંમરમાં કરે છે, એટલે 8, 9, 10, 12 વર્ષની ઉંમર સુધીમાં એને જનોઈ આપી દે, એટલે યજ્ઞનો પવિત્ર સંસ્કાર કહે, એટલે પવિત્ર સંસ્કાર. ત્યારથી એને બ્રાહ્મણોચિત એ સંસ્કાર એને આપવામાં આવે, એ બધું એને સમજાવવામાં, શીખવવામાં આવે. એ પ્રમાણે એને એની જીવનની રહેણી કરણી ભલે અત્યારે રૂઢિગત છે પણ એ પ્રમાણે એને રાખવાની હોય છે. તો ત્યારથી એ સંસ્કારિત બ્રાહ્મણ થઈ ગયો. આપણે તો મુદ્દો એટલો છે, બ્રાહ્મણત્વના સંસ્કાર એને આપ્યા એમ જ્ઞાનની અંદર આત્મત્વના, ચૈતન્યપણાના સંસ્કાર થયા ત્યારે જ્ઞાન સંસ્કાર કહેવામાં આવે છે, કે હું એક આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપી છું, હું ચૈતન્ય સ્વરૂપી છું. એવા સંસ્કાર થતાં એને દેહથી પોતાનું સ્પષ્ટ જુદાપણું ભાસે છે, જુદાપણું એને વર્તે છે કે નહીં હું આત્મા છું, દેહની ક્રિયા ભિન્ન, મારી ક્રિયા ભિન્ન છે. એવું જ્ઞાન સંસ્કાર રીતે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યો છે, આ તો એમના પ્રશ્ન પહેલાં પોતે ઉપોદઘાત કર્યો છે, ઉત્તરનો ઉપોદઘાત કર્યો છે, હવે ટુ ધી પોઈન્ટ પ્રશ્ન આપે છે. કે હવે ત્યાં તમે એમ પ્રશ્ન કર્યું છે કે જો જ્ઞાને કરી જીવ અને કાયા જુદા જાણ્યા છે તો પછી વેદનાનું વેદવું અને માનવું સાથે થાય છે, કે જ્ઞાની પણ ને પણ રોગ થાય છે, ત્યારે વેદના થાય છે, એ વેદનાની પીડાનો એમને અનુભવ થાય છે, અને એને પણ એ વેદના જ કહે છે, પીડા જ કહે છે, અસાતા જ કહે છે. તો એ પ્રકારો વેદવું કેવા પ્રકારે છે, અને માને છે શું, એમાં એમાં જાણે છે શું અને માને છે શું, આ પ્રશ્ન છે. જો બે તદ્દન જુદા સ્પષ્ટ જુદા પણ વર્તતું હોય તો એમ એમનું કહેવું છે કે એવું ન થવું જોઈએ, એમને પીડા ન લાગવી જોઈએ, એમને દુઃખ ન થવું જોઈએ, વેદના ન દેખાવી જોઈએ. એ પ્રશ્ન જો કે થાય છે, અને એવો પ્રશ્ન અહીંયા થવો સંભવિત છે, તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છે. તો એ શું એનું સમાધાન છે, કેવા પ્રકારે ત્યાં જ્ઞાન દશામાં સ્થિતિ છે, અને આગળ પાછળની પરિસ્થિતિ શું છે, એટલે એવી સ્થિતિ છે, એનો અહીંયા ઉત્તર આપે છે. કે સૂર્યથી તપેલા એવા પથ્થર, એવો આ પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે, તપેલો રહે છે, આખો દિવસ તડકે, જેના ઉપર તડકો રહ્યો હોય સૂર્યનો અને તપી ગયો હોય એવો પથ્થર સાંજે સૂર્ય અસ્ત થઈ ગયા પછી પણ ઊનો તપેલો જોવામાં આવે છે સ્પષ્ટ અનુભવપણે. હવે અહીંયા કોઈ પ્રશ્ન કરે કે અત્યારે આને છાંયો છે છતાં ઊનો કેમ, એવો પ્રશ્ન જ્ઞાનીને વિશે જ્ઞાન દશામાં થયેલી વેદના અને પીડાનો છે, એમ કેમ છે, આવું દ્રષ્ટાંત એ રીતે ફિટ બેસાડ્યું છે. અને અને પછી સ્વરૂપને ભજે છે, એટલે કે એના નોર્મલ ટેમ્પરેચરમાં એ પથ્થર આવે છે, ધીમે ધીમે એ આપોઆપ કોઈ પણ પ્રક્રિયા કર્યા વિના, પાણી રેડ્યા વિના કે એના ઉપર કોઈ બીજા ઠંડા પદાર્થોનો સંયોગ કર્યા વિના આપોઆપ જ એ પોતાના સ્વરૂપને, એટલે જેવો પથ્થરનું ઉષ્ણતામાન હોય એવો આપોઆપ થઈ જાય છે, કંઈ કરવું પડતું નથી એમ કહે છે. તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાદી તાપ, વેદના ક્યાંથી આવે છે, અજ્ઞાન ભાવે બાંધેલા કર્મથી વેદના ઉત્પન્ન થઈ છે, મુનિ દશામાં આવે છે. ચોથા ગુણ સ્થાને જ્ઞાન દશામાં રોગ થાય એટલું જ નથી, પંચમ ગુણ સ્થાનમાં પણ થાય, અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં ભાવલિંગી અંતરમૃતમાં સેંકડો વાર નિર્વિકલ્પ થનાર મુનિને પણ દેહનો રોગ પૂર્વ ઉપાર્જિત કર્મથી ઉત્પન્ન થાય છે, અને કોઈ તો ભયંકર રોગમાં સપડાય છે, કોઈ કોઈ મુનિરાજ તો ભયંકર રોગમાં સપડાઈ જાય છે. દેહ આત્મા નથી, આત્માને રોગ નથી. આ સનત કુમાર ચક્રવર્તીનું તો આવે છે, ગળત કોટ થયો છે, મહારોગ કહેવાય છે ગળત કોટ, હાથ પગના આંગળા ગળી જાય, પણ એની વેદના ઘણી હોય છે. તો પરીક્ષા કરવા માટે દેવ આવે છે, મહારાજ ધન્વંતરી જેવી ઔષધિ છે અમારી પાસે, આપનો રોગ મટાડી દઈએ, ઓનાની મીટી જેવું શરીર થઈ જાય તમારું ઘડીકમાં. તો કે અમે તો ભવરોગ મટાડવા માટે નીકળ્યા છીએ, શરીરના રોગ અનંત વાર થયા ને ગયા, હવે ભવરોગ મટાડવો છે, શરીરનો રોગ મટાડવો નથી, શરીર પ્રત્યે ઉદાસીન છે. પછી કહે છે અમારી લબ્ધિ છે, એ તો રોગ મટાડવો હોય તો અમારામાં તો લબ્ધિ પ્રગટેલી છે, પણ અમે સામું જોતા નથી, થૂંક લગાડે ત્યાં મટી જાય એવું છે. પણ એ દશામાં, કહેવાનો મતલબ એ છે કે એ દશામાં પણ રોગની ઉત્પત્તિ, મહારોગની ઉત્પત્તિ, શરીરની વ્યાધિ થાય ખરી, અને એ થવાનું કારણ અજ્ઞાન દશામાં ઉપાર્જિત કર્મ છે, બીજું કોઈ કારણ નથી. જ્ઞાન દશામાં એવું કોઈ કર્મ, એવું કોઈ માઠું કર્મ ઉપજતું જ નથી, એવા ચીકણા રસથી શરીર પ્રત્યે પરિણામ જ જતા નથી. શું શરીર પ્રત્યે જેટલા ચીકણા પરિણામ એટલા રોગ થવાના કારણો ગણવા, અને જેટલા પરિણામ વધારે ચીકણા એટલા વધારે ભયંકર રોગ થવાના કારણ સમજવા યોગ્ય છે. એટલે કહે છે રોગ થઈ ગયો, પાછળથી રોગ થઈ ગયો, મુનિ દશાવીને રોગ થયો, મુનિ દશાવીને. એ તો એના સ્વકાળે ઉદય આવે છે, કર્મનું ફળ એના સ્વકાળે ઉદયમાં આવે છે. પણ એમને કાંઈ નથી, એ તો બાહ્ય દ્રષ્ટિવાનને એમ લાગે છે, અમારે તો કાંઈ છે કોકને થયો છે. રોગ કોને થયો છે? કોકને, પાડોશીને થયો છે, મને થયો નથી. પાડોશીને રોગ થાય તો એને શું થાય છે? હે, કાંઈ પોતાને લાગતું નથી. શરીર એને પાડોશી છે, આત્માને દેહ તો એક પાડોશમાં રહેલો પાડોશી છે, બીજું કાંઈ નથી. તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાદી તાપ તેનો આ જીવને સંબંધ છે. એ હજી તાપ ચાલુ છે એમ કે છે. એ કર્મના પરિણામ મટી ગયા છે, પણ એનો તાપ ચાલુ રહી ગયો છે. જ્ઞાન યોગનો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે. આત્મજ્ઞાન થયું તો એ આત્મજ્ઞાનના કારણથી, હેતુ એટલે કારણ લેવું, આત્મજ્ઞાનના કારણથી અજ્ઞાન નાશ પામે છે. અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિ કર્મ પણ નાશ પામે છે. એટલે જ્ઞાન દશામાં એવા કર્મ, માઠા કર્મ કોઈ બંધાતા નથી, એટલે ભાવિ કર્મ નાશ પામે છે. પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું, એટલે ભૂતકાળમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ, તે અજ્ઞાનના સૂર્યની પેઠે, અજ્ઞાનનો સૂર્ય અસ્ત થઈ ગયો હોવા છતાં પણ પછી પથ્થરરૂપે એવા જીવને દેહરૂપે સંબંધમાં છે. દેહરૂપી પથ્થર છે, એમાં રોગ છે, એનું તપતાયમાન પણ છે, એ પ્રકાર હજી ઊભો રહી ગયો છે. અજ્ઞાન ચાલ્યું ગયું છે, પણ હજી તાપ રહી ગયો છે. જે આયુષ કર્મના નાશથી નાશ પામે છે, કેમ કે અસાતા વેદની છે, વેદની નામ ગોત્રો એ આયુષની સાથે એની સ્થિતિ પૂરી થઈ જાય છે, એની સ્થિતિનો સંબંધ આયુષ સાથે, આયુષ સાથે હોય છે. જે આયુષ કર્મના નાશથી નાશ પામે છે, ભેદ એટલો છે કે તફાવત એટલો છે કે, હવે શું છે અહીંયા તફાવતમાં શું લેવું છે, કે જ્ઞાનીને પણ આવો રોગ આવે છે અને અજ્ઞાનીને પણ આવો રોગ આવે છે. બંનેને અજ્ઞાન દશાથી બાંધેલા કર્મનો ઉદય તો આવવાનો જ છે, પણ જ્ઞાની કેવી રીતે વેદે છે, અનુભવે છે, અજ્ઞાની કેવી રીતે વેદે છે, અનુભવે છે, એનો બહુ સુંદર ચિતાર આ જગ્યાએ શ્રીમદજીએ આપ્યો છે. ભેદ એટલો છે કે જ્ઞાની પુરુષને કાયાને વિશે આત્મબુદ્ધિ થતી નથી, શરીરમાં એને આત્મા દેખાતો નથી. દેહાતીત સ્થિતિ છે. કેવી? દેહાતીત સ્વરૂપે, સ્વરૂપ તો સ્વરૂપે કરીને દેહાતીત જ છે, પણ હવે અવસ્થા સ્વરૂપાકાર થઈ, એટલે એમની દશા પણ દેહાતીત દશા છે. અને એ દેહાતીત દશામાં એમને દેહને વિશે આત્મબુદ્ધિ થતી નથી. જીવથી દેહ છે એ બાહ્ય પદાર્થ છે. જીવમાં દેહ નથી, દેહમાં જીવ નથી. જીવથી જે દેહ પદાર્થ બાહ્ય છે અને જે જીવના પરિણામ દેહ તે હું, એ રીતે બાહ્ય પદાર્થ પ્રત્યે બાહ્ય દિશામાં સતત વળગેલા ને જોડાયેલા રહે છે. પરિણમનશીલ હોવા છતાં સતત પરિણમનશીલ દેહ પ્રત્યે જોડાયેલા ને વળગેલા રહે છે. એ દેહમાં આત્મબુદ્ધિ મટી જતા અને આત્મામાં આત્મબુદ્ધિ થતા એ પરિણામ પાછા વળી ગયા છે. આત્મામાં આત્મબુદ્ધિ થઈ એટલે શું? કે દેહ બાજુથી જેના પરિણામ પાછા વળી ગયા છે. એટલે દેહ છે એમાં પોતાનું વેદન નથી, પોતાપણાનું એમાં વેદન નથી. વેદન છે પણ પોતાપણાનું વેદન નથી. આ એક અલૌકિક વિષય છે. જ્ઞાનીને સંયોગપણે દેહ જોવામાં આવે છે. જ્ઞાનીને દેહાત્મ બુદ્ધિ નથી એ શબ્દ પ્રચલિત છે, એ વાત પ્રચલિત છે, એ વિષય પ્રચલિત છે, પણ એટલે શું? આ વિચારવા યોગ્ય છે. જ્ઞાનીને દેહાત્મ બુદ્ધિ નથી એટલે શું? પણ એ કોઈ વિચાર માત્ર છે, એ કોઈ અભિપ્રાય માત્ર છે, એ કોઈ એક નિર્ણય થઈને અભરાઈ ચડેલી વાત છે, એવું નથી. પરિણમનમાં બહુ મોટો આંતરો છે. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે અજ્ઞાન દશામાં, ત્યાં સુધી આ જીવના પરિણામ સતતપણે બહારમાં દેહ પ્રત્યે બાહ્ય દિશામાં, બહારની દિશામાં દેહ પ્રત્યે સતત 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 લાગેલા લાગેલા ને લાગેલા જ રહે છે. એટલા સતત જોડાયેલા રહે છે કે એને દેહ તે હું એમાં શંકા પડતી નથી, નિશંકપણે વર્તે છે. દેહ તે હું એમ નિશંકપણે વર્તે છે. જ્યારે જ્ઞાન દશા થતાં એ કોઈ અદ્ભુત અપૂર્વ એવું પરિણમન, અલૌકિક એવું પરિણમન શરૂ થાય છે કે જ્યારે દેહથી પરિણામ પાછા વળી જાય છે. અંતર્મુખ થયેલા એ પરિણામ દેહથી નિવર્તી જાય છે, દેહથી નિવૃત્તિ પામી જાય છે, નિવૃત્તિને એ પાછા વળે છે. ત્યારે દેહ એક બાજુમાં ખોખું પીડ્યું છે એવું જોવામાં આવે છે. મારી બાજુમાં, જીવની બાજુમાં એટલે મારી બાજુમાં એક ખોખું છે પડેલું, ખાલી ખોખું છે, બીજું કાંઈ નથી, એવું જે જોવામાં આવે છે એને દેહાત્મ બુદ્ધિ નથી, આત્માને વિશે કાયા બુદ્ધિ થતી નથી, બે સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે, એમ છે. શબ્દો નથી પણ ઘણું અંદર છે. અલૌકિક પરિણમન છે, દેહથી જુદો પડી જાય છે આત્મા. દેહના ખોખાને સાવ મળદું જાણે છે, સંયોગ હજી છૂટ્યો નથી તો પણ સાવ મળદું જાણે છે. એ બે સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. માત્ર પૂર્વ સંબંધ જેમ પથ્થર ને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પીઠે, પથ્થરમાં જેમ સૂર્યનો તાપ રહી ગયો છે એની પીઠે પૂર્વ સંબંધ એટલે સંયોગ છે. અને તેમ હોવાથી વેદનીય કર્મ આયુષ પૂર્ણતા સુધી અવિષમભાવે વેદું થાય છે, વેદું થાય છે પણ અવિષમભાવે વેદું થાય છે. હવે જ્ઞાન થઈ ગયું પછી રોગ શું કરવા આવ્યો એવી વિષમતા ઉત્પન્ન થતી નથી. જ્ઞાન થઈ ગયું, દેહને આત્મા જુદો ભાસ્યો અનુભવાયો, હવે મને શું કરવા રોગ થાય છે, એવું વિષમ પરિણામ જ્ઞાનીને થતું નથી. મને રોગ થાય છે એવું વિષમ પરિણામ અજ્ઞાનીને થાય છે. જ્ઞાનીને તો કોકને દેહને એટલે કોકને રોગ થયો છે, મને થયો નથી, અને તે એના થવા કાળે થવા યોગ્ય તે થયો છે. તે લેણું લેવા આવેલું કર્મને દેણું દઈ દેવું છે, એમાં કોઈ આનાકાની કરવાનું કે હિચકિચાટ કરવાનો અમારે કારણ નથી. આમ છે, ખાતું સરખું કરવાની વાત છે. જમે રકમ છે એ વ્યાજ સહિત ઉધારીને દૂધે ધોઈને આપી દેવાના છે. નથી કહેતા ભાઈ કે તમારા રૂપિયા દૂધે ધોઈને દઈ દેવાના છે, એટલે ચોખ્ખે ચોખ્ખા, એમ ક્યાંય એક પાય ઓછી કરવાની નથી. એમ જ્ઞાનીને કર્મના ઉદયમાં એક અંશ ઓછો કરવાની વૃત્તિ નથી, એનું સમાધાન છે. એક અંશ પણ ઓછો નથી કરવો. રોગ બહુ મોટો ન આવે તો સારો, રોગનું અપકર્ષણ થાય ને સ્થિતિ ઘટી જાય તો સારું, લાંબો વખત ન ચાલે તો સારું, અથવા અનુભાગનું અપકર્ષણ થઈને તીવ્ર રોગ ન થાય ને મંદ રોગ થાય તો સારું. એવો પ્રકાર જ્ઞાની ચિંતવતા નથી. પોતે અનંત શક્તિ સંપન્ન છે અને પોતાના અનંત સામર્થ્યનો આધાર પોતાને હોવાથી, અનંત સામર્થ્યનો આધાર હોવાથી બરાબર પોતાની શક્તિમાં સુરવીર થઈને ઊભા છે. આવો ગમે તે કર્મનો પ્રસંગ, પૂર્વ કર્મનો, અમે હવે જરા પણ ભય પામીએ એ પરિસ્થિતિ રહી નથી. અજ્ઞાની તો ભય પામવા પહેલાથી, હજી રોગ આવ્યા પહેલા ભય પામી જાય છે. ડાક્ટરો વાત કરે છે, કોઈને એમ કહી જાય કે અમદાવાદ લઈ જવાના છે, મુંબઈ લઈ જવાના છે, એટલે અહીંથી ટાંટિયા ધ્રુજવા માંડે. શું ઘરની બહાર નીકળતા જ પગ ફગવા માંડે. ચાલો શું નીકળી પડશે, કયો રોગ નીકળી પડશે, કેમ કે ત્યાં તો રિસર્ચ સેન્ટર અહીંયા નથી હોતા, ત્યાં હોય છે બધું, બીટેક ત્યાં થાય છે. એમાં એમાં છે કે આ તો કેન્સર રિસર્ચ સેન્ટરમાં લઈ જાય છે, એનો પાછો ઉપર બોર્ડ માર્યું હોય છે. શું વાંચવાનું ક્ષોભ સંજ્ઞાન દુઃખનું કારણ થાય કે સુખનું? હરહરી જાય. એ વખતે કેટલાકના બ્લડ બ્લડ પ્રેશર વધી જાય છે. એ જ વખતે જેવું વાંચે ને ત્યાં સીધો પારો ચડી જાય બ્લડ પ્રેશર માર્યા. અહીંયા ક્યાં મને લઈ જાય, હજી હોય નહીં, હો રિપોર્ટ આવે ત્યારે એમ આવે કે ન, પણ એ પહેલાં તો એની સ્થિતિ બગડી જાય છે. એનું કારણ દેહને વિશે અત્યંત આત્મબુદ્ધિનું એ કારણ છે. દેહ તે હું એવી તીવ્ર દેહાત્મબુદ્ધિ હોવાને લીધે એ ભયનું દુઃખ થયા વિના રે નહીં, ન લાવવું હોય તો પણ આવ્યા વિના રે નહીં. આ તો એક એવો ઉપાય છે, એવો માર્ગ છે કે કોઈ ભયનું કોઈ દુઃખ જ ન થાય ત્રણ કાળમાં. એની કોઈ કિંમત થઈ શકે એવી ચીજ નથી. શું અને તે પણ કોઈ પણ ચીજના બદલામાં મળતી નથી, વગર ખર્ચે એ જ્ઞાનને એ કળા હસ્તગત થાય છે. આવો સુગમ ને સરળ માર્ગ છે. શું શું કહે છે કે જ્ઞાની પુરુષને તે અવિષમ ભાવે વેદવું થાય છે. વિષમતાથી વેદવું નથી થતું, પણ અવિષમ ભાવે વેદવું થાય છે. અવિષમમાં એ વાત છે કે મને શું કરવા રોગ થયો એ પ્રશ્ન જ નથી એને. રોગ ન થયો હોત તો સારું હતું એ પણ પ્રશ્ન એને નથી. શું રોગ મને થયો નથી એમ જ્ઞાન છે. અને જે કાંઈ વેદના આદિ એમાં ઉત્પન્ન થાય, સંયોગ હોવાથી એના તાપનો અનુભવ થાય, તો એ વખતે જ્ઞાતા ભાવમાં વિશેષપણે સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે શાંત ભાવે અવિષમ ભાવે વેદે છે એવો એ પુરુષાર્થનો કાળ છે. પુરુષાર્થ વધુ ઉગ્ર થવાનો એ કાળ છે. કેટલાક જ્ઞાનીઓ તો એવો પૂર્વકર્મનો ઉદય ન આવે તો ઉદીર્ણા કરે છે. આજે અનેક પ્રકારની તપશ્ચર્યા છે એ ઉદીર્ણના પ્રકાર છે કે એક દિવસ આહાર ન લઈએ તો એને ક્ષુધા રોગ છે. ક્ષુધા એ રોગ જ છે, બીજું કાંઈ નથી. દેહને ક્ષુધા નામનો રોગ છે, એની વેદના થવાની. એ વખતે સ્થિર રહેવાનો પ્રયત્ન કરે, લંબાવીને બે દિવસ કરે, ત્રણ દિવસ કરે, એની પોતાની જેટલી સહજ સ્થિતિ પુરુષાર્થની વધે ત્યાં સુધી લંબાવે. શું લંબાવતા જાય એ ઉદીર્ણા કરીને કરે છે, વેદના લાવે છે. કાય ક્લેશ જ છે, કાય ક્લેશ કહો, ઉપવાસ કહો, બધે તપશ્ચર્યાના જે પ્રકાર છે એમાં એ જ છે. એટલે ત્યાં અવિષમ ભાવે વેદવું થાય છે અને તે વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. સ્વરૂપ જ્ઞાનનો અનુભવ, જ્ઞાન સ્વરૂપી આત્માનો, જ્ઞાનમય આત્માનો અનુભવ ચાલુ રહે છે, ભંગ થતો નથી, ઉલટાનો વૃદ્ધિગત પણ થાય છે. ભંગ થવાનો પ્રશ્ન નથી, ઉલટાનો એ અનુભવ વૃદ્ધિગત થાય છે એટલે એને સ્વરૂપ જ્ઞાન મળતું નથી. અથવા જો થાય છે તો, જો કોઈને થાય તો તે જીવને તેવું સ્વરૂપ જ્ઞાન સંભવતું નથી. જ્યારે સાજો માજો હતો ત્યારે તો આત્મજ્ઞાનની ઘણી વાતો કરતો હતો, પણ જ્યાં વેદના આવી ત્યારે સ્વરૂપનું જ્ઞાન ક્યાં આવ્યું ગયું એનો જાણપણો. જ્ઞાન એટલે જાણપણો. પહેલાં તો સ્વરૂપ જ્ઞાન વિશે આત્મજ્ઞાનની ઘણી વાતો જાણી, ઘણી વાતો કહી, પણ વેદના આવીને ત્યારે આત્માનું જ્ઞાન ક્યાં ખોવાઈ ગયું ખબર પડી નહીં. તો કહે છે કે એને સ્વરૂપ જ્ઞાન જીવને તે છે જ નહીં એમ જાણું, તે જીવને તેવું સ્વરૂપ જ્ઞાન ત્યાં સંભવતું નથી. સ્વરૂપ જ્ઞાન વેદનાના કાળમાં ચાલુ રહે એટલું જ નહીં, ઉલટાનું સ્વરૂપ જ્ઞાન વૃદ્ધિગત થાય થાય ને થાય, એ સહજ સ્થિતિ છે. એ જ્ઞાનદશાની, જ્ઞાનદશાની તો શું, યોગ્યતાવાળા જીવની, પાત્ર જીવથી માંડીને એ સ્થિતિ શરૂ થઈ જાય છે. વિશેષ પાત્રતામાં એ સ્થિતિ ચાલુ થાય છે, અને જ્ઞાનદશામાં તો ખચિત કરીને અવશ્ય એ સ્થિતિ હોય હોય ને હોય જ. એટલે એ રીતે જ્ઞાન જતું નથી. આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો કોઈ નિયમ નથી. પહેલાં બાંધેલું વેદનીય કર્મ નાશ પામી જાય આત્મજ્ઞાનને કારણે એવો કોઈ સિદ્ધાંત નથી. તે તેની સ્થિતિએ નાશ પામે એટલે ઉદય આવીને નાશ પામે. જે જ્ઞાનદશામાં એની સ્થિતિ પાકવાની હોય તો જ્ઞાનદશામાં પાકે, મુનિદશામાં પાકવાની હોય તો મુનિદશામાં પાકે. એ કંઈ જ્ઞાન થાય એ સીધું બધું જ અનુકૂળ થઈ જાય એવું કાંઈ છે નહીં. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી. વેદનીય કર્મથી જ્ઞાનને આવરણ થાય એમાં કાંઈ છે વાતમાં માલ નથી, કેમ કે તો અગત્યનો ઉદય છે. જ્ઞાન, જ્ઞાન તો અનુજીવી ગુણ છે, તો જ્ઞાનાવરણીય છે અનુજીવીને ઘાતે છે, પણ આ તો પ્રતિજીવી ગુણનો કર્મ છે એટલે અઘાતે છે. એ કોઈ જ્ઞાનને આવરણ કરે કે જ્ઞાનને ઘાતે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ સિદ્ધાંતમાં નથી એમ કહે છે. એટલે જ્ઞાન વળી તે એટલે વેદનીય કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, પણ અવ્યાબાધપણાને આવરણરૂપ છે. જીવમાં જે અષ્ટગુણ છે એમાં એક અવ્યાબાધત્વ નામનો ગુણ છે જે સિદ્ધ દશામાં પૂરેપૂરો પ્રગટે છે એને એ બાદ કરે છે. સિદ્ધત્વમાં અસિદ્ધત્વ રહેવા માટે વેદનીય કર્મ આયુ કર્મ રહે છે કે નામ કર્મ રહે છે, બાકી નીચે કોઈ એને જ્ઞાનને આવરણ કરવાનું કારણ નથી એમ કહેવું છે. શ્રદ્ધાને નહીં, જ્ઞાનને નહીં, આનંદને નહીં, સુખને નહીં. સુખને ઘાત નથી કરતો, અનુજીવી ગુણ છે. વેદના થાય માટે સુખ, સુખનો ઘાત થાય એવું નથી. વેદના થાય ને સુખ વધે આવી પરિસ્થિતિ કોઈ અલૌકિક છે એની અંદર વિશેષ.